પર્યુષણામાં પર્વ આરાધનાના દિવસો અને ત્યાગ તપશ્ચર્યા સેલ્ફ ડિસિપ્લિન આપણી ઈચ્છાઓ ઉપર થોડું ઘણું પણ આપણે નિયંત્રણ કરીએ થોડું ઘણું કંટ્રોલ કરીએ અને એ રીતે ચિત્તની પ્રસન્નતા મનની શાંતિ અને એક ભીતરનો આનંદ એનો એક આસ્વાદ લઈએ આસ્વાદ માણીએ એ જ આ પર્વની આરાધના સાધના ઉપાસના જે કોઈ રૂપમાં કરીએ એક એક ક્રિયા જે આ પર્વ સાથે જોડાયેલી છે અલ્ટિમેટલી એ આપણને આપણા પોતાના ભીતરમાં પરિવર્તનના માટે ટ્રાન્સફોર્મેશનના માટે પ્રેરિત કરે છે એક પ્રેરણા આપે છે એટલે જો ખરેખર જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય કંઈક મેળવવું હોય એક નાનકડી સાધનાના માર્ગે આગળ વધવું હોય આપણે માનીએ કે હું પણ સાધના કરી શકું છું નાનકડી પણ સાધના યથાશક્તિ એકાદ ડગલું પણ તો એના માટે સતત આપણે આપણી જાતને વોચ કરીએ ખાસ કરીને આ દિવસો દરમિયાન કદાચ આપણા જ્ઞાની પુરુષોએ આ દિવસોની જે આખી વ્યવસ્થા ગોઠવી છે એમાં વધુ ને વધુ ધર્મમય જીવન જીવીએ આપણે આ આખી જે સિસ્ટમ એમને બનાવી છે એની પાછળ ઉદ્દેશ આ જ હતો કે એટલીસ્ટ આ દિવસો દરમિયાન આપણે આપણી જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે સતત આપણું ચાલુ રહે મારો મૈત્રીભાવ કેટલો વધ્યો હૃદયની અંદર પ્રભુના પ્રત્યે પ્રભુના સંઘના પ્રત્યે પ્રભુનો બતાવેલા ક્રિયા માર્ગના પ્રત્યે જ્ઞાની પુરુષોએ એના વચનો પ્રત્યે અહોભાવ કેટલો વધ્યો આપણે શ્રવણ ભગવાન મહાવીરના જીવન વિશેની વાતો કરી રહ્યા છીએ આપણા સ્વાધ્યાયના આ સત્રમાં. ગઈકાલે એમના પૂર્વજન્મની વાત કરી, એમના પહેલાના ભવોની વાત કરી. ભગવાન મહાવીરનું આખું જીવન બહુ જ ઘટના પ્રધાન છે. એટલી બધી ઘટનાઓ, એટલા બધા ઇન્સિડન્સીસ પ્રભુના જીવનમાં થયા છે કે કદાચ એક રીતે જોવા જઈએ તો બીજા બધા તીર્થંકરો, ચોવીસે ચોવીસ તીર્થંકરોને આપણે એક બાજુ મૂકીએ અને એક ભગવાન મહાવીરના જીવનની ઘટનાઓને મૂકીએ અને દરેક ઘટનાની પાછળ એક મેસેજ છે, એક પ્રેરણા છે અને પ્રભુનું વ્યક્તિત્વ. તીર્થંકર પરમાત્માના રૂપે આપણે પ્રભુને જોઈએ એટલે ઘણી વખતે આપણા પ્રભુના વ્યક્તિત્વને જે છે થોડોક નજરઅંદાજ કરીએ છીએ અને એવું માની લઈએ છીએ કે ભાઈ આ તો ભગવાન હતા ને, એટલે ભગવાનની તો આટલી સહન શક્તિ હોય, ભગવાનનું આટલું તેજ હોય, ભગવાનનું શરીર એવું છે, એટલે થોડુંક આપણે કંઈક વાંચ્યું હોય ગ્રંથોમાં શાસ્ત્રોમાં, એટલે આપણે એવું બધું ન કરી શકીએ. આવું આપણા મનને આપણે મનાવી દઈએ છીએ તો શું થોડુંક અંશાત્મક આપણે પ્રભુને ગ્રહણ ન કરી શકીએ? જો પ્રભુના જીવનમાંથી કંઈક મેળવવું હોય તો પ્રભુના જીવનના જે માનવીય પાસાઓ છે, હ્યુમન વેલ્યુઝ, હ્યુમન ઇમોશન્સ, હ્યુમન સેન્ટિમેન્ટ્સ, એમાંથી પણ પ્રભુ પસાર થયા છે. એક વાત આપણે ભૂલવી નહીં જોઈએ કે પ્રભુનું શરીર ઔદારિક હતું. જે પુદ્ગલો, જે પરમાણુઓ આપણા બધાના શરીર બનેલા છે, એવા જ પરમાણુઓથી એમનું શરીર બનેલું હતું. ઔદારિક શરીર હતું, એમનું વૈક્રિય શરીર નહોતું. અને દરેક ઔદારિક શરીરની સહનશીલતા, એની એક લિમિટેશન્સ હોય, મર્યાદા હોય. હ્યુમન બોડી, હ્યુમન બોડી, હ્યુમન માઇન્ડ, હ્યુમન સેન્ટિમેન્ટ્સ, આ બધાના સંદર્ભમાં જો આપણે પ્રભુના જીવનની ઘટનાઓની થોડીક મૂલવીએ તો આપણા હૃદયને એ ઘટનાઓ જે છે ડાયરેક્ટ સ્પર્શે છે. આપણા આજના સ્વાધ્યાયમાં અને આવતીકાલના સ્વાધ્યાયમાં થોડોક આવો પ્રયત્ન આપણે કરશું, આવી કોશિશ આપણે કરશું. ભગવાન મહાવીરના જીવન વિશે બધાને જ ખબર છે, ઘણી બધી ઘટનાઓની આપણને ખબર છે, જાણીતી ઘટનાઓને હું નહીં સ્પર્શું, પણ થોડીક અજાણ ઘટનાઓ અને એ ઘટનાઓમાં સમાયેલું એક સત્ય, એક મેસેજ, એને થોડુંક ડિકોડ કરવાની આપણે એક નાનકડી કોશિશ અહીંયા આગળ કરશું. ભગવાન મહાવીરનો જન્મ થાય છે, જન્મ પહેલાથી એમની સાથે જોડાયેલી ઘટના, સૌથી પહેલા તો એમનું જે અવતરણ થાય છે દેવલોકમાંથી, એ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીના એક સામાન્ય પરિવારની, અને ત્યાંથી એમનું ગર્ભનું ટ્રાન્સફર થાય છે ત્રિશલાની કુક્ષીમાં. અને ત્રિશલાની કુક્ષીમાં રહેલા પ્રભુ માતાની અનુકંપાનો વિચાર કરે છે કે મારી માને મારા હલન ચલનથી દુઃખ થાય છે તો હું મારા શરીરને થોડુંક રોકી લઉં, હલનચલનને રોકી દઉં, મારી મૂવમેન્ટને રોકી દઉં. આ વિચાર, ભગવાન તો ત્રણ જ્ઞાનથી યુક્ત હતા, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન એમને હતા જન્મથી જ. પણ અહીંયા આગળ માના દુઃખનો વિચાર, મારી માની પીડા થાય છે આવો જે વિચાર, એક માનવીય પાસું એમ. અને એ ક્યારે, જ્યારે ગર્ભાવસ્થામાં છે ત્યારે, એટલે કેટલો સરસ મેસેજ જે છે. અલબત્ત એમને તો માની અનુકંપાના માટે કર્યું, માના પ્રેમના માટે કર્યું, માને તકલીફ ન થાય એના માટે કર્યું, પણ પડ્યું ઊંધું, કારણ કે ગર્ભનું હલન ચલન બંધ થઈ ગયું. ત્રિશાને લાગ્યું કે મારો ગર્ભ જે છે કે નહીં, અડે મેં સે ગબ્બે, મળે મેં સે ગબ્બે, મારો ગર્ભ હરાઈ ગયો, મરી ગયું, શું થયું એનું? કારણ કે સામાન્ય રીતે તીર્થંકરની માતા જે હોય એની ગર્ભાવસ્થા દરમિયાન એના શરીરમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવતું નથી, એટલે બહારના અપીયરન્સ એવું લાગે નહીં કે આ પ્રેગ્નેન્ટ છે કે નહીં. એને પોતાને અંદરમાં જે સંવેદનાઓ થતી હોય, અંદરમાં જે સેન્સેશન થતું હોય, બાળકની મૂવમેન્ટ જે મહેસૂસ કરતી હોય, અને ભગવાને પોતાના શરીરને સ્થિર કર્યું. શ્રીષ્ઠલા એને તો રડી રડીને આખું રાજમહેલ માથે લઈ લીધું. સૌથી પહેલા ભગવાનના આત્માએ પોતાની માના આંસુઓને ફેસ કર્યા, ફેસ ટુ ફેસ નહીં પણ એ ગર્ભાવસ્થા દરમિયાન પણ. અને જયારે ભગવાને જ્ઞાનથી જોયું કે ઓહો, મેં તો માની માના સુખના માટે કહ્યું, મા તો દુઃખી દુઃખી થઈ ગયા. એટલે પ્રભુ પોતાના બોડીને થોડુંક હલાવે છે, બોડીનો એક પાર્ટ હલાવે છે, અને કૃષ્ણા પાછા પ્રસન્ન થઈ જાય છે. કલ્પસૂત્રની અંદર, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ગ્રંથો વગેરે ગ્રંથોની અંદર આ ઘટનાને બહુ સરસ રીતે મૂકવામાં આવી છે. એની અંદર ગર્ભિત એક મેસેજ કે ભગવાન ગર્ભાવસ્થામાં પણ પોતાના માના અંગે વિચાર કરે છે, માના માટે વિચાર કરે છે. એમને થવાનું છે વિતરાગ, એમને તો બધા જ રાગદ્વેષના બંધનો તોડીને વિતરાગ થવાનું છે, એ સંસારનો ત્યાગ કરવાના છે, ધર્મતીર્થની સ્થાપના કરવાના છે. પણ એમની લાગણીઓની અભિવ્યક્તિની શરૂઆત સાયલેન્ટ અભિવ્યક્તિ, સાયલેન્ટ એક્સપ્રેશન જેને આપણે કહીએ, એ માં સાથેના નાતાથી થાય છે. અને કદાચ આ એક ઘટનાને આપણે જોઈએ તો પછી ભગવાન મહાવીરના જન્મ પછીની જે ઘટનાઓ બની છે, ભગવાન મહાવીરનું સમગ્ર વ્યક્તિત્વ કરુણાથી જાણે નીતરતું હોય. ઘણા પ્રસંગોમાં એમનું કરુણા નીતરતું વ્યક્તિત્વ, અને એકમાં તો હાઈટ આવી કે જ્યારે પેલા સંગમના માટે જેની વાત આપણે આપણા એક સ્વાધ્યાયમાં કરેલી છે, પ્રભુની આંખોમાં આંસુ આવ્યા, પ્રભુએ ઘણાના આંસુ જોયા. આજે સવારે પ્રભુ વિશેની થોડીક વાતો કર્યા પછી મને એક વિચાર આવતો હતો કે પ્રભુએ કેટલાના આંસુઓને જોયા, કેટલાના આંસુઓનો સામનો કર્યો. ત્રિશલાથી શરૂઆત થઈ અને એ ત્રિશલાના હર્ષના આંસુ જયારે પ્રભુને પાઠશાળાએ લઈ જાય છે, પ્રભુ કહેતા નથી કે મને તો જ્ઞાન છે, મારે કઈ આ ભણવાની જરૂર નથી, પણ માત્ર પોતાની માની ખુશીની ખાતર. અને એ વખતે પ્રભુનું જ્ઞાન જોઈને શ્રીષ્ઠા અચંબિત થઈ જાય છે, એની આંખોમાં હર્ષના આંસુ આવે છે. એ હર્ષના આંસુ પણ પ્રભુએ મહેસૂસ કર્યા પોતાની માના. લગ્નની વાત આવી, શ્વેતાંબર પરંપરા માને છે પ્રભુએ લગ્ન કર્યા હતા, એમને એક પુત્રી પણ હતી, યશોદાની સાથે એમના લગ્ન થયા હતા, સમરવીર રાજાની દીકરી. એ વખતે પ્રભુ તૈયાર નહોતા, પણ પ્રભુને મનાવવા માટે માં પોતાની આંખોમાં આંસુ લઈ આવે છે. અને માના આંસુ વર્ધમાન કેવી રીતે જોઈ શકે? જ્યારે ગર્ભમાં હતા ત્યારથી એ માનો વિચાર કરતા હતા, એમને હા પાડી. આ શ્વેતાંબર પરંપરાની માન્યતા છે. માતાનું માતા પિતાનું મૃત્યુ થાય છે અને હવે ભગવાનની જે પ્રતિજ્ઞા હતી, ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી હતી કે મારી માને અત્યારે આટલો બધો મારા ઉપર પ્રેમ છે, મેં મારા શરીરનું હલનચલન બંધ કર્યું તો પણ એ આટલી દુઃખી થઈ ગઈ, તો જયારે મારું મોઢું જોશે, મને જોશે, ત્યારે એનો પ્રેમ કેવો હશે? એટલે પ્રભુએ પ્રતિજ્ઞા કરેલી હતી કે મારી આ માતા પિતાના જીવતા હું ભિક્ષા નહીં લઉં, સંસાર ત્યાગ નહીં કરું. અને માતા પિતાનું મૃત્યુ થયું એટલે એમનો માર્ગ જે છે એ ખુલ્લો થઈ ગયો. અને ત્યારે નંદીવર્ધન રાજાની પાસે જાય છે રજા લેવા માટે, કારણ કે મોટા ભાઈ છે નંદીવર્ધન, એમના તીર્થંકર હોવા છતાં પણ આ મર્યાદાનું પાલન. આજે ફેમિલી એક ડિસિપ્લિન કે માતા પિતાની ગેરહાજરીમાં મોટા ભાઈનું સ્થાન પિતાનું હોય, અને એ વખતે નંદીવર્ધનના આંસુઓનો સામનો કરે છે. અલબત્ત નંદીવર્ધનના આગ્રહથી બે વર્ષ પ્રભુ સંસારમાં રહે છે, સાધુની જેમ જીવે છે, કારણ કે એમને કોઈના આંસુ જોવાતા નથી. અને જયારે દીક્ષા લેવા માટે નીકળે છે ત્યારે યશોદાની રજા લેવા જાય છે. નાની પ્રિય દર્શના તો બહુ જ નાનકડી, એમના પણ આંસુનો સામનો કરે છે પ્રભુ. અને પ્રભુની દીક્ષા થાય છે. એ આખું જીવન ઘણી બધી ઘટનાઓ, એમની બાળપણની ક્રીડાઓ બધી આપણને તમને બધાને ખબર જ છે એટલે એ ઘટનાઓ વિશે હું વાત નથી કરતો. મારો આજનું મારું કોન્સન્ટ્રેશન જે છે પ્રભુનું જે કરુણામય વ્યક્તિત્વ. શા માટે હેમચંદ્રાચાર્ય પ્રભુની સ્તુતિ કરતા ઈશ્વર બાષ્પાર દયો ભદ્રમની વાત કરી કે પ્રભુની આંખોમાં બાજેલી કરુણા અને બાજેલી કરુણાના બિંદુ. પ્રભુ મારે તો તમારું એ ચિત્ર, તમારું એ પિક્ચર, તમારી એ ઇમેજ મારા માનસ પર ઉપર ચડાઈ ગયેલી છે. શિક્ષા લીધા પછી પરિવાર વળાવીને જાય છે અને એ વખતે પણ નંદીવર્ધન રાજા પોતાનું દુઃખ જે વ્યક્ત કરે છે, કારણ કે અત્યાર સુધી ક્યારે પણ પ્રભુથી છૂટા પડ્યા નહોતા, માતા પિતા વગર જીવવાની કદાચ તૈયારી નંદીવર્ધનના મનમાં હશે, પણ વર્ધમાન વગર જીવવાનું એમનું મન તૈયાર નહોતું. પણ હવે વર્ધમાનનો નિર્ણય હતો અને ભારી મનથી આંખોમાં આંસુ વહાવતા નંદીવર્ધન રાજા ક્ષત્રિયકુળમાં પાછા આવે છે. હવે પ્રભુનું વ્યક્તિત્વ આખું જે છે, હવે એમને બધાના આંસુ જુએ છે, પણ એમનો એક સાધનાનો માર્ગ એમને નક્કી કરી નાખે છે. અને જ્યાં પ્રભુને પહેલી વિહાર યાત્રાનો પ્રારંભ થાય છે, ત્યાં પહેલી જ સાંજના જે છે પ્રભુ કાયો સર્ગ ધ્યાનમાં હોય છે અને પેલો ગોવાળીઓ આવીને બળદ છોડી જાય છે. એ જમાનાની અંદર આવી એક ગામડાઓમાં તો પરંપરા કે કોઈ પણ માણસ હોય એને કહી દે ભાઈ મારા બળદનું ધ્યાન રાખજે ને હું થોડું કામ પતાવીને આવું છું. ભગવાન ધ્યાનમાં હતા કે બોલ્યા નહીં, એટલે પેલા ગોળે એ માની લીધું કે આ ધ્યાન રાખશે. ભગવાન તો પોતાના ધ્યાનની અંદર લીન હતા, એને ક્યાં બળદનું ધ્યાન રાખવાનું હતું, એને કઈ હા પણ પાડી નહોતી. પાછો આવ્યો માણે, એને ભગવાનને પૂછ્યું હે દેવાળીએ મારા બળદ ક્યાં છે, ભગવાન કઈ બોલ્યા નહીં, એટલે એને લાગ્યું કે આને કઈ ખબર નહીં. એટલે બળદને શોધવા માટે ગયો અને પેલા બળદ ચરવા ગયેલા હતા, આવીને પાછા બેસી ગયા. આ માણસ શોધી શોધીને થાકીને પાછા આવ્યો, એને ભગવાનને જોયા, એને કહ્યું કે આ માણસ જે છે એને બળદ સંતાડી રાખ્યા હશે મારા. એટલે મેં જયારે પૂછ્યું ત્યારે એને કઈ જવાબ નહીં આપ્યો અને હું જેવો ગયો તો એને બળદને પોતાની પાસે એ લઈ આવ્યો. આ બળદને લઈ જવા માંગે છે અને ભગવાનના ઉપર એને ગુસ્સો આવ્યો. બળદને બાંધવાનું દોરડું એ લઈને ભગવાનને મારવા દોડે છે. ઇન્દ્ર ત્યાં આવે છે, ઇન્દ્ર એને સાચી સ્થિતિ સમજાવે છે. પછી ઇન્દ્ર પ્રભુને કહે છે કે પ્રભુ મને લાગે છે કે તમને તમારા જીવનમાં ઘણી તકલીફો ઘણા કષ્ટો આવશે, તમે કહો તો હું તમારી સેવામાં રહું, મને આજ્ઞા આપો તમે. ત્યારે પ્રભુના મોઢા ઉપર સ્મિત આવે છે, મુસ્કાન આવે છે. પ્રભુ કહે છે કે ઇન્દ્ર તીર્થંકર પરમાત્મા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પોતાના બળ ઉપર કરે છે, કોઈના સાથ અને સહયોગથી એ જ્ઞાન પ્રાપ્ત નથી કરતા. અને તકલીફો કષ્ટો જે કોઈ આવશે એ તો મારે સહન કરવાની છે, મારે ભોગવવાની છે, મારે એ ફેસ કરવાની છે. એટલે હું તો મારી રીતે મારા માર્ગે આગળ વધીશ. ઇન્દ્ર પ્રભુને વિનંતી કરીને ઇન્દ્ર તો જતો રહે છે અને આ ગોવાળિયાથી પ્રારંભાયેલી પ્રભુની ઉપસર્ગ યાત્રા ડગલે ને પગલે જ્યાં પ્રભુ જાય ત્યાં આગળ પ્રભુના જવા પહેલા જ મુશ્કેલીઓ હાજર હોય. ઇન બિટવીન બ્રાહ્મણને વસ્ત્રના દાનની ઘટના પણ એ જ વખતે ઘટી, પહેલા જ વર્ષની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે. અને પ્રભુ દીક્ષા સમયે જે એમને ઉપવાસ કરેલો હતો એનું પારણું બ્રાહ્મણના ઘરે કરે છે, સામાન્ય વ્યક્તિના ઘરે, કોઈ રાજા મહારાજાના ઘરે નહીં. કદાચ નંદીવર્ધનને ઓળખતા હશે, રાજપરિવારને ઓળખતા હશે, એવા લોકો પણ હશે, પણ પ્રભુનું વિચરણ જે છે એ શહેરોમાં પછી થયું, પેલા નાના નાના ગામોમાં, મોટાભાગે તો જંગલોમાં, વનોમાં, અને ત્યાં નાના નાના ગામો હોય, નાના નાના થોડા ઝૂંપડાઓના સમૂહ હોય, ત્યાં જઈને પ્રભુ આહાર ગ્રહણ કરી. પ્રભુએ ક્યાંય પણ પોતાની ઓળખ આપી નથી અને કોઈને પોતાની ઓળખ આપવા દીધી નથી. રાત્રિના સમયે સૂળપાણી યક્ષના મંદિરમાં જઈને પ્રભુ કાયોસર્ગ ધ્યાને ઉભા રહે છે. સૂળપાણી યક્ષ એ પોતાના મંદિરમાં કોઈને રોકાવા દેતો નહોતો. એ જમાનામાં ગામડાઓમાં એ વ્યવસ્થા હતી કે વટે માર્ગો હોય, રસ્તે જતા માણસો હોય, એને રાત્રિ વિશ્રામ કરવો હોય, થોડી વાર રોકાવું હોય તો મંદિરના ઓટલે જઈને બેસે રે. પણ આ યક્ષ એવો હતો, એ પસંદ જ ન કરે. એટલે ભગવાન મહાવીર તો કાયોસર્ગ ધ્યાને જઈને ઉભા રહે, એનાથી સહન ન થયું, એ ભગવાનને ઉપદ્રવ કરે છે. આખી રાત ભગવાન એના ઉપદ્રવોથી પરેશાન થાય છે. આપણે વિચાર કરીએ કે કથામાં એવું કહ્યું છે કે એટલા બધા ઉપદ્રવો, એટલી તકલીફો આપે છે, પણ એને પછી રિયલાઇઝ થાય છે કે આ તો મહાપુરુષ લાગે છે, કારણ કે એને મારી આપેલી તકલીફોની કઈ અસર જ થતી નથી, એટલે શાંત થઈ જાય છે. પણ એને જે તકલીફો આપી એના કારણે ભગવાનને એટલો બધો થાક લાગ્યો, એમને થોડીક ઊંઘ આવી. એ ઊંઘની અંદર, ઊંઘ આવી એટલે કેવી ઊંઘ આવી, એ ઊંઘની અંદર પ્રભુએ સપના જોયા. 10 પ્રકારના સ્વપ્ન પ્રભુ જુએ છે. આ એક કેવી સરસ વાત છે. પ્રભુ પોતાની માતાને ત્યાં આવ્યા તો માતાએ સપના જોયા. પ્રભુને પોતાના ઉપદેશની યાત્રા દરમિયાન, પોતાની દેશના દરમિયાન ઘણાએ પોતાના સ્વપ્નોના અર્થો પણ પૂછ્યા. પુણ્યપાલ રાજાના સ્વપ્ન વિગેરેની વાત તો આપણા શાસ્ત્રોમાં આવે જ છે. અહીંયા તો પ્રભુને સ્વપ્ન આવ્યા. કદાચ કોઈ પણ તીર્થંકરના જીવનમાં આપણે જોઈએ તો આ એક વિશિષ્ટ ઘટના ભગવાન મહાવીરના જીવનમાં આપણને જોવા મળે. પ્રભુને થાક બી લાગ્યો, એના કારણે ઊંઘ આવી અને એમાં એને સપના જોયા. 10 સપનાઓ જોયા પ્રભુએ. તો સપનાઓ જોયા, સવાર પડી, એમની ઊંઘ, થોડાક સમયની ઊંઘ હતી, પૂરી થઈ ગઈ. ત્યાં અચાનક પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના એક સાધુ હતા, જે પાછળથી જ્યોતિષી બની ગયા હતા. નૈમિત્તિક, એ જમાનામાં એમના માટે નૈમિત્તિક શબ્દ વપરાતો હતો. નૈમિત્તિક એટલે એસ્ટ્રોલોજર, જે પ્રિડિક્શન કરે, ભવિષ્યવાણી પણ કરે, ફ્યુચર બતાડે, અકલ સાયન્સ જેને કહીએ એનું એને નોલેજ હોય. એટલે એક આવી પસાર થાય છે, એને ભગવાનને જોયા, આવીને પ્રભુને વંદના કરે છે અને પ્રભુને કહે છે કે મારું જ્યોતિષનું જ્ઞાન એમ કહે છે કે તમે આજે જે સપનાઓ જોયા છે વહેલી સવારે, તમને તો ખબર જ છે કારણ કે તમે જ્ઞાની છો એ સપનાઓનો અર્થ, પણ મારું જે જ્ઞાન છે, મને જે નોલેજ છે, હું તમારા ચરણોમાં મારા નોલેજની વાત મૂકવા માંગુ છું. અને પ્રભુને, પ્રભુ તો મૌન રહ્યા, સ્મિતની સાથે પ્રભુએ જાણે કે હા ભરી હોય. એટલે એ ઉત્પલ નામનો નૈમિત્તિક જે છે, નિમિત્તજ્ઞ, એ પ્રભુને કહે છે કે તમે 10 સ્વપ્ન જોયા છે, એમાં પહેલું સ્વપ્ન તમે એવું જોયું છે કે તમે કોઈ મોટા દૈત્યનો, પિશાચનો, એનો તમે નિગ્રહ કર્યો, એને તમે કંટ્રોલ કર્યો અને એને તમે ભગાડી દીધો. એનો અર્થ મને એવું લાગે છે કે તમારી તમામ પ્રકારની આસક્તિ એ દૂર થઈ જશે, જેને મોહ કહીએ, તમારી મૂળતા મોહ, એનો નાશ થઈ જશે. બીજા સ્વપ્નમાં તમે જોયું કે એક પક્ષી, શ્વેત પક્ષી, એ તમારા ચરણોમાં આવીને બેઠું છે. એટલે કે તમે શુક્લ ધ્યાન, તમારું ધ્યાન એટલું ઉજ્જવળ અને એટલું નિર્મળ બની જશે કે એની અંદર કોઈ પણ જાતના દુનિયાવી રંગો નહીં હોય, માત્ર ને માત્ર શ્વેત, કારણ કે શ્વેત પક્ષી હતું એટલે શુક્લ ધ્યાન, તમે શુક્લ ધ્યાનની અંદર પ્રવેશ કરશો. આ નૈમિત્તિક ભગવાન મહાવીર, ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાધુ રહેલા હતા એટલે એને ભગવાન પાર્શ્વનાથની પરંપરાના હિસાબે પરંપરાના શબ્દો, મુક્તિના માર્ગની આરાધનાના કન્સેપ્ટ એને ખબર હતી. ત્રીજું, તમે એક કોયલ પક્ષી જોયું, રંગબેરંગી, એના રંગબેરંગી પીછાઓ છે એવું પક્ષી જોયું. એનો અર્થ એ છે કે તમે જે જ્ઞાન બધાને આપશો એ જ્ઞાનની અંદર વૈવિધ્ય હશે, એટલે તમે દ્વાદશાંગીની રચના કરશો, તમે દ્વાદશાંગી જે છે એનું જ્ઞાન આપશો. ચોથા સ્વપ્નની અંદર તમે ફૂલની બે માળાઓ જોઈ છે, પણ એનો અર્થ મને સમજાતો નથી. પાંચમા સ્વપ્ન મને સમજાય છે કે તમે ગાયો તમારી આજુબાજુ આવીને બેસી ગયેલી હતી, એનો અર્થ એ છે કે તમે ચતુર્વિધ સંઘની સ્થાપના કરશો. તમે સ્વપ્નમાં જોયું કે તમે સમુદ્રને તરી ગયા, તમે આ સંસાર સાગરથી પાર ઉતરશો. તમે ઉદિત થતા સૂર્યને જોયો, તમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે અને તમારી પાછળ ઉર્જાનું એક ભામંડળ રચાશે. તમે સ્વપ્નમાં એવું જોયું કે મોટો પર્વત છે, માનુષોત્તર પર્વત, અને તમે તમારા આંતરડાથી એ પર્વતને વીંટાળી દીધું. એનો અર્થ એ છે કે તમારું યશ, તમારી નામના, તમારી કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાશે, ચારે દિશામાં ફેલાશે. તમે જોયું કે તમે મેરુ પર્વત ઉપર ચડ્યા, એનો અર્થ તમે સમવસરણની અંદર ઉપર બેસીને તમે પ્રવચન કરશો, દેશના આપશો. તમે પદ્મ સરોવર જોયું, એવું સરોવર કે જેમાં કમળ ખીલેલા હતા. એટલે તમે જયારે તીર્થંકર બનશો, તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે, પછી જયારે તમે ચાલશો તો દેવો તમારા ચરણોમાં, તમારા ચરણ ધરતી ઉપર નહીં પડે, દેવો તમારા માટે સુવર્ણના કમળોની રચના કરશે. કનક કમલ પગલા થવે, કનક એટલે સોનું. પણ તમે જે બે માળા જોઈ છે એનો અર્થ મને ખબર પડતી નથી. ભગવાને કહ્યું કે ઉત્પલ, મેં જે બે માળાઓનું ચોથું સ્વપ્ન જોયું છે એનો અર્થ એ છે કે હું બે પ્રકારનો ધર્મ બતાવીશ, સાધુઓ માટેનો ધર્મ અને ગ્રહસ્થ લોકોના માટેનો ધર્મ. આ ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ. હવે અહીંયા આગળ એક બહુ સરસ વાત જે કોયલ પક્ષીની કરી, એનો એક અર્થ દ્વાદશાંગીની વાત કરી, દ્વાદશ અંગની વાત કરી. વૈવિધ્યવાળું તમારું જ્ઞાન તમે ઉપદેશ દ્વારા આપશો. ભગવાને જે અનેકાંતવાદનો સિદ્ધાંત આપ્યો એ અનેકાંતવાદની આ કોયલ પક્ષી, કારણ કે રંગબેરંગી હોય એટલે અનેકાંતવાદની અંદર અનેક માન્યતાઓ, અનેક સિદ્ધાંતો, અનેક ફિલોસોફિકલ સિસ્ટમ્સ અને એની બિલીફ એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. એ ઇન્ક્લુડ થઈ જાય છે અનેકાંતવાદમાં. એટલે આ જે રંગબેરંગી પક્ષી એ અનેકાંતવાદની સ્થાપનાને ઇન્ડિકેટ કરતું હોય. પ્રભુનું આખું વ્યક્તિત્વ, પ્રભુને આવેલા સ્વપ્ન, એની અંદર પ્રભુનું આખું વ્યક્તિત્વ રિફ્લેક્ટ થાય છે. સ્વપ્ન આપણને પણ આવે છે અને સપનાઓના માટે એવું કહેવાય છે. હવે તો છેલ્લા ઘણા વર્ષોથી સાયન્સ પણ સપનાઓ ઉપર રિસર્ચ કરે છે, સંશોધન કરે છે. અને સપના એ બીજું કંઈ જ નથી, આપણા મનના ઊંડાણમાં પેદા થતી ઈચ્છાઓ, આપણી ડિઝાયર્સ, અંદરમાં જે ઈચ્છાઓ પેદા થાય છે, જે કામનાઓ પેદા થાય છે, એ આપણા સ્વપ્ન દ્વારા રિફ્લેક્ટ થાય છે. સ્વપ્નાઓનું પોતાનું એક શાસ્ત્ર છે. ભગવતી સૂત્રની અંદર 72 પ્રકારના સ્વપ્ન બતાવવામાં આવેલા છે અને કલ્પસૂત્રની અંદર ત્રિશલા માતા જે 14 સ્વપ્ન જુએ છે એના સંદર્ભમાં એ સ્વપ્નાઓની જુદી જુદી વિવેચના અને એ સપનાઓના વર્ણન કરતી વખતે આખું સ્વપ્ન શાસ્ત્ર ત્યાં આગળ બતાવવામાં આવેલું છે. પ્રભુ પોતાની વિહાર યાત્રા આગળ વધારે છે. પ્રભુની દીક્ષા દિવાળી પછી તરતના દિવસોમાં, એટલે કે ગુજરાતી કારતક વદ, એટલે આખું વર્ષ જે છે પ્રભુનું, લગભગ 8 મહિનાનો સમય પ્રભુની આ વિહાર યાત્રા ચાલી. પ્રભુ ક્યાંથી પસાર થતા હતા તો થોડાક તાપસો, એ તાપસોનો તપસ્વી લોકો, સાધકો, જટા જૂટવાળા, એમાં એક આશ્રમ પાસેથી પ્રભુ જતા હતા તો એ તાપસોનો જે હેડ હતો
એ સમયની અંદર તાપસનો જે હેડ હોય એને કુલપતિ કહેવામાં આવતો હતો. તે કુલપતિ એને ભગવાનને જોયા એટલે એ દોડતો આવ્યો. એને ભગવાનને જોઈને એને ઓળખી ગયો એ, કારણ કે એને વાત સાંભળેલી હતી કે સિદ્ધાર્થના પુત્ર જે છે વર્ધમાન એને સંસારનો ત્યાગ કર્યો છે. એને ભગવાનને કહ્યું કે હું તમારા પિતાનો મિત્ર છું, તમારા પિતા સાથે મારા સંબંધો હતા, તમે અહીંથી પસાર થાઓ છો, તમે મારે ત્યાં આવીને જો, મારા આશ્રમમાં આવીને જો, અને મને ખબર છે તમે વરસાદમાં જશો ત્યાં, અને વરસાદના દિવસો નજીક છે. એને વિનંતી કરી, પ્રભુએ હા પાડી. પ્રભુ થોડોક સમય વિયાર કરીને પાસે આવીને ત્યાં રહ્યા. હવે જુઓ પ્રભુના વ્યક્તિત્વનું એક આખું પાસું. હવે પ્રભુને તો ધ્યાનમાં રહેવાનું હતું, એટલે તપસ્વીએ પોતાના એક શિષ્યને કહ્યું, ભાઈ તારી ઝૂંપડી જે છે આપને ખાલી કરી આપીએ, તારી ઝૂંપડીમાં રહેશે. હવે ગુરુની આજ્ઞા હતી એટલે પેલા તપસ્વીએ પોતાની ઝૂંપડી ખાલી કરી દીધી. એ વખતની ઝૂંપડીઓ ઘાસની બનેલી હતી અને આશ્રમમાં ગાયો પણ હતી, કારણ કે આશ્રમના સંન્યાસીઓને દૂધ ઘી વગેરે ગાયોના કારણે જ મળતું હતું અને ગાયોને ઘાસ ખાવા જોઈએ અને ઝૂંપડીઓનું ઘાસ ખાવા માટે ગાયો પહોંચી જાય. બીજા સંન્યાસીઓ બીજા તપસ્વીઓ તો ગાયોને દૂર કરે હાંકી કાઢે, પણ આ તો વર્ધમાન તો ધ્યાનમાં લીન હતા, એમને કોઈને કાઢવાનું હતું નહીં. એટલે જે તપસ્વીની ઝૂંપડીમાં રહ્યા હતા એ તપસ્વીને ચિંતા થઈ કે આ માણસ તો ગાયને હાંકતો નથી, ગાયને કાઢતો નથી, મારી ઝૂંપડીનું બધું ઘાસ ખાઈ જશે. એને જેને કુલપતિને ફરિયાદ કરી કે તમે કેવા મહેમાનને મારી જગ્યા આપી છે, આ મારી ઝૂંપડીનું ઘાસ ગાયો ખાઈ જશે તો મારે નવી ઝૂંપડી બનાવવી પડશે. એટલે પેલા કુલપતિ પ્રભુની પાસે આવે છે અને પ્રભુને કહે છે કે વર્તમાન તમે તો રાજકુમાર છો, અરે આ દુનિયાની અંદર એક સામાન્ય માણસ હોય ને તો એ પણ પોતાના ઘરની રક્ષા કરે સુરક્ષા કરે, તમે તો રાજકુમાર છો, તમારે કમસે કમ મેં તમને જગ્યા આપી. કારણ કે કુલપતિની ઉંમર હતી, વડીલ હતા, એમને ભગવાનની ઇનર પર્સનાલિટીની ખબર નહોતી. એને તો સિદ્ધાર્થની સાથે ભગવાનના પિતા સાથે જે સંબંધ હતો એની રૂએ એમને કહ્યું. એને એમ લાગ્યું કે આ સંન્યાસી નવો નવો સંન્યાસી થયેલો છે એટલે સાધના કરવા માટે ઘર છોડીને નીકળ્યો છે, એટલે કે તમારે તમારા ઝૂંપડીને તો કમસે કમ એની રક્ષા કરવી જોઈએ. ભગવાનને પોતાનો કાયસર્ગ ધ્યાન પૂરું કર્યું, ધ્યાન પૂરું કર્યું. ભગવાનને મનમાં વિચાર આવ્યો કે મારા કારણે આને દુઃખ થાય છે અને મારે તો કેવી સાધના કરવાની છે, સૃષ્ટિના તમામ જીવોને સુખી કરવાનો માર્ગ બતાવવાનો છે અને મારા નિમિત્તે કોઈ દુઃખી થાય, મારા લીધે કોઈ દુઃખી થાય તો એ બરાબર નથી. ચાતુર્માસ ચાલુ થઈ ગયું હતું, ચાતુર્માસના 15 દિવસ થઈ ગયેલા હતા અને સામાન્ય રીતે સાધુઓના નિયમો ચાતુર્માસની અંદર વિહાર ન કરે, પણ પ્રભુએ પહેલું નક્કી કર્યું કે જ્યાં મારા કારણે અપ્રીતિ થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કોઈને પીડા થતી હોય, મારે ત્યાં રહેવું નહીં. બીજા થોડાક ચારેક નિયમો એમને કર્યા, હંમેશા મૌન રહેવું, ધ્યાનમાં જ રહેવું અને ક્યારે પણ કોઈના નિમંત્રણનો સ્વીકાર કરીને ક્યાંય જવું નહીં. આમે સાધુઓ તો અપ્રતિબદ્ધ વિહારી હોય, પણ આ તો એના પિતાની ઓળખ આપી એટલે ભગવાને જે છે ચાતુર્માસ માટે અહીંયા આવવાનું સ્વીકારી લીધું હતું એમને. અને હંમેશા હાથની અંદર જ ભોજન કરવું, એટલે તીર્થંકર પરમાત્મા આમ પણ કર પાત્રી હોય એ હાથમાં જ ભોજન કરે, પણ એમની લબ્ધિ હોય એવી વિશિષ્ટ એક શક્તિ હોય એમની પાસે કે જે કંઈ હાથમાં ગ્રહણ કરે એમાંનું એક ટીપું પણ નીચે ન પડે. આ એમની એક ગોચરી પાણી વગેરેની આખી વ્યવસ્થા. પ્રભુ જ્યારે પોતાની વિહાર યાત્રામાં આગળ વધે છે ત્યારે ગોશાલક એ પ્રભુની સાથે થઈ જાય છે અને થોડોક વખત પ્રભુની સાથે રહે છે. એ ગોશાલકને પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો મેળાપ થાય છે અને પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો પ્રભાવ જોઈને ગોશાલક બહુ જ વિસ્મિત બને છે, પ્રભાવિત થઈ જાય છે
અને પાર્શનાથ ભગવાનના જે સાધુ હતા એ મુનિચંદ્ર સુરી એમનું નામ હતું. જબરદસ્ત તપસ્વી અને પ્રભાવશાળી સાધુ. એમની તપશ્ચર્યાથી એમનામાં એક શક્તિ પ્રગટેલી હતી. એમને તેજોલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત થયેલી હતી. કોશાલક જઈને એ મુનિચંદ્ર સુરીની પાસે જઈને એમનું અપમાન કરે છે, ઇન્સલ્ટ કરે છે, અવહેલના કરે છે. એટલે મુનિચંદ્ર સુરી જે છે એને પેલા તો સમજાવે છે શાંતિથી, પણ ગોશાળો વધારે ગુસ્સામાં. એટલે મુનિચંદ્ર સુરી જે છે એમનો જે પ્રભાવ હતો એના કારણે ક્ષેત્ર દેવતાઓ એરિયલ ડીટીસ કેમ ગોશાલકને સજા કરે છે. ગોશાલકના શરીરમાં બળતરા થાય છે. હવે મુનિચંદ્ર સુરીએ એ આચાર્ય ભગવંતે એની સામે જોયેલું એ સાધુ હોય, અને આ બાજુ ક્ષેત્ર દેવતાઓ એના ઉપર આ શક્તિનો પ્રયોગ કર્યો, તો એને એમ લાગ્યું કે આ સાધુએ મારા ઉપર શક્તિનો પ્રયોગ કર્યો, એટલે દોડતો ભગવાનની પાસે આવ્યો. એના શરીરમાં એટલો દાહ પેદા થયો, એટલું શરીરમાં બળતરા. ભગવાને ગોશાલકને બચાવ્યો. એની સામે એક પ્રતિકાર શક્તિ તેજોલેશ્યાની સામે શીતલેશ્યા, એનાથી એને શાંતિ કરી. ગોશાલકને હવે ક્યુરિયોસિટી, એને ભગવાનને પૂછ્યું કે પેલા મુનિને આવી શક્તિ ક્યાંથી મળી, અને એ મુનિ જે છે એ પાર્શનાથની પરંપરાના સાધુઓ હતા. એટલે પાર્શનાથની પરંપરાના સાધુઓ તો રંગીન વસ્ત્રો પહેરતા હતા. એટલે થોડાક એને પ્રશ્નો કર્યા, તો ભગવાને કીધું ના, એ સાધકો છે, એ સાચા સાધુઓ છે, પણ એની પાસે આવી શક્તિ. ભગવાને ગોશાલકને તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત કરાય એનો વિધિ બતાવ્યો. પ્રભુને પ્રભુએ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે નથી મૂક્યો આપણને ખબર નથી, પણ જુઓ ભવિતવ્યતા, ડેસ્ટિની કેવી. આ ગોશાલક તેજોલેશ્યા પ્રભુ પાસે શીખે છે, પ્રભુ એનો વિધિ બતાડે છે, અને સમય એવો આવશે કે ભગવાન તીર્થંકર બની જશે, પછી ગોશાલક પોતાની તેજોલેશ્યાનો પ્રયોગ એમના ઉપર જ કરશે. અને તે છતાં પણ પ્રભુએ ગોશાલકને શીખવાડ્યું. આને આપણે ભવિતવ્યતા કહીએ, ડેસ્ટિની કહીએ, નિયતિ આ જ હતી. ઘણી વખતે આપણા જીવનમાં આવું બનતું હોય છે, ન ઈચ્છવા છતાં પણ કંઈક આપણે એવું કરવું પડતું હોય કે જેના કોન્સિક્વન્સીસ આપણે ફેસ કરવા પડતા હોય, ડાયર કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડતા હોય, મુશ્કેલીમાં આપણે મુકાઈ જઈએ, પણ આપણું જ કરેલું ત્યાં આગળ કર્મોનો રોલ ઓછો હોય, એક નિયતિનો રોલ હોય, ભાગ્યનો રોલ હોય, અને એને આપણે ભવિતવ્યતા પણ કહીએ છીએ. પ્રભુને એમ લાગતું હતું કે મારા કર્મો ઘણા બધા છે, મારે ઘણા બધા કર્મો કપાવવાના છે, અને અહીંયા તો મને બહુ થોડા કષ્ટો પડે છે. એટલે પ્રભુએ વિચાર કર્યો તો એવી જગ્યાએ જવું, આ પ્રદેશમાં તો લોકો મુનિને જાણે છે, સાધુને જાણે છે, સંન્યાસીનું માન છે, ત્યાગીનું માન છે. અને પ્રભુના કેસમાં એવું બનતું હતું કે પાર્શનાથ ભગવાનના સાધુઓ જે નૈમિત્તિક બની ગયા હતા, એવી રીતે પાર્શનાથ ભગવાનના સમયની કેટલીક સાધ્વીજીઓ, સોમા, જયંતી વગેરે, એ લોકો પરિભ્રાજિકાઓ હતી સાધ્વીજી, પણ મંત્ર તંત્ર વગેરે કરવાથી એમને પોતાના સાધુ જીવનની સાથે થોડો કોમ્પ્રોમાઇઝ કર્યો, અને લોકોને ભવિષ્ય વખત કથન કે જ્યોતિષ જોઈ આપે, પણ એ તપસ્વીનીનું જીવન જીવે તો એના માટે એ જમાનામાં એક શબ્દ હતો પરિભ્રાજિકા. એ પરિભ્રજન કરે, એ ચાલતા જ રે, ફરતા રે, એ જગ્યાએ રે નહીં. તો સોમા અને જયંતી એનો પણ, એ પણ પ્રભુને મળે છે, અને ક્યારેક પ્રભુને મુશ્કેલીમાંથી બચાવે છે પણ ખરા, લોકોને સમજાવે છે કે આ તો સાધક આત્મા છે. તે છતાંય પ્રભુને એમ લાગે છે કે મારે તો વધારે કષ્ટો સહન કરવા છે. એટલે પ્રભુ રાડ પ્રદેશની અંદર, રાડ પ્રદેશ એટલે પશ્ચિમ બંગાળની અંદર, એટલે ઇન્ડિયાની અંદર જે પશ્ચિમ બંગાળ વિસ્તાર છે, એના જે રસ્તો ચાઇના તરફ જાય છે, બંગાળમાં થઈને બંગાળની બોર્ડર ને ચાઇનાની બોર્ડર,
મળે છે તો ત્યાં પ્રભુ જાય છે અને એ પ્રદેશ ઉબડખાબડ પ્રદેશ પથરાળ પ્રદેશ ત્યાં પશુપાલન નહીં ત્યાં ખેતી નહીં એટલે ત્યાંના લોકોનો ગુસ્સો બહુ છે કારણ કે એમના બોડીને ઓઇલિંગ કરનારો કોઈ પદાર્થ ન મળે દૂધ નહીં દહીં નહીં ઘી નહીં કશું જ નહીં એટલે ભયંકર ગુસ્સાવાળા લોકો અને એમને ક્યારે આવા સાધુને જોયા ન એટલે ભગવાનને જોઈને પહેલા તો એને કહે છે ભાઈ તું અહીંથી જતો રહે તું શું કામ અહીંયા આગળ આવ્યો છે ભગવાન તો પોતાના કયો સર્ગ ધ્યાનની અંદર અને પ્રભુ ધ્યાન કરે એટલે એની અંદર ટૂંકી જાય એ લોકો શિકારી કૂતરા છોડે ભગવાનના ઉપર પ્રહાર કરે ભગવાનના ઉપર 6 મહિના સુધી પ્રભુ એ પ્રદેશમાં વિચરે છે અને બધા જ કષ્ટો સહન કરે છે સામે ચાલીને કષ્ટોને નિમંત્રણ આપે છે અને કષ્ટોને સહન કરે છે થોડો પ્રયોગ આપણે આપણા જીવનની અંદર આપણે એક વાત કરી હતી ગઈકાલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ તો કદાચ પ્રભુએ તો હંમેશા એવો જ પ્રયોગ કર્યો પોતાની જાતના ઉપર જ પ્રયોગ કર્યો વધુ ને વધુ કષ્ટો કારણ કે પ્રભુનું લક્ષ્ય એ હતું કે મારે કર્મો ખપાવવા છે જો આપણે સ્વેચ્છાએ થોડીક તકલીફો થોડાક કષ્ટો કદાચ સામે ચાલીને સહન કરવા ના જોઈએ સામે ચાલીને કષ્ટો માગવા ના જોઈએ પણ ક્યારે કોઈ આપણા કર્મોના ઉદયથી એવી પરિસ્થિતિ પેદા થાય એવી સિચ્યુએશન આવે કે કંઈક આપણે ફેસ કરવું પડે એ વખતે કમસે કમ આપણે થોડું બેલેન્સ તો રાખી શકીએ એ વખતે આપણે ઓવર રિએક્ટ ન કરીએ એ વખતે આપણે રિએક્ટ ન કરીએ અને આ મારા કર્મોના ઉદયથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે હું એમાંથી પસાર થઈ જાઉં તો શું થશે કે એ કર્મો થોડાક ઓછા થશે થોડાક ખપી પણ જશે અને માનો કે આ ન કર્યું આ શરીરને માત્ર ને માત્ર કમ્ફર્ટ ઝોનમાં જીવવાની આદત જ પાડી થોડીક તકલીફ થોડાક કષ્ટો સહન કરવાની આદત પાડી નહીં તો જ્યારે કર્મો ઉદયમાં આવશે ત્યારે તો બિલકુલ સહન જ નહીં કરી શકીએ આપણે અત્યારે તો થોડુંક સહન કરવાનું એટલા માટે થોડીક તપશ્ચર્યા થોડુંક આપણા બોડીને થોડુંક કષ્ટ પડે કાયોસર્ગ ધ્યાન આપણે કરીએ કાયોસર્ગ ધ્યાનની અંદર સ્થિર બની જઈએ કોઈની સાથે કોઈ પણ જાતનો સંપર્ક નહીં અને આપણે તો કાયોસર્ગ કરતી વખતે બોલીએ છીએ અપાણમ વોસી રામી તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ સ્થાન એક જ જગ્યાએ મૌન શબ્દોનો પ્રયોગ નહીં માત્ર ને માત્ર મૌન અને ધ્યાન અંદરમાં ડૂબી જવાનું અને ધ્યાન એટલે બોડી અને માઇન્ડ એની વચ્ચે ગેપ પેદા કરી દેવાનું પછી એ કાયોસર્ગ દરમિયાન બોડીમાં જે ચેન્જીસ આવતા હોય બોડીને જે ફીલ થતું હોય એને સહન કરવાનું એને ટોલરેટ કરવાનું કારણ કે અપાણમ વોસીડાની દ્વારા તમે તમારી જાતને ડિસોસિએટ કરી દીધી છે સેનાથી બોડીથી અપ્પા શબ્દનો અર્થ આત્મા થાય પણ ત્યાં કાયોસર્ગ વખતે અપાણમ એટલે બોડી એટલે જયારે કાયોસર્ગ કરીએ છીએ ને ત્યારે આપણે એક સંકલ્પ કરીએ છીએ એક રેઝોલ્યુશન કરીએ છીએ કે હું થોડાક સમયના માટે મારી બોડીથી અલગ થાઉં છું બોડીમાં રહીને એટલે શ્રીમદે જે વાત કરી છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતી એનો એક નાનકડો અનુભવ નાનકડું સેમ્પલ આ કાયોસર્ગ દ્વારા આપણે કરવાનું હોય છે દરરોજ કાયોસર્ગ કરવાની આપણે એક ટેવ પાડવી જોઈએ અને કાયોસર્ગ દરમિયાન મનને સ્થિર કરવા માટે રોગસૂત્રનું સ્મરણ કરીએ પરમાત્માનું સ્મરણ કરીએ ક્યારેક ચિંતન કરીએ જે કંઈ આપણે સાંભળ્યું છે થોડુંક જ્ઞાન મેળવ્યું છે કંઈક વાંચ્યું છે તેના વિશે વિચારીએ અનુપ્રેક્ષાની વાત આપણે ગઈકાલે કરેલી હતી એ અનુપ્રેક્ષા ચિંતન એ પણ કાયોસર્ગમાં કરી શકાય જ્યારે તમે કાયોસર્ગ કોઈ પર્પઝથી નથી કરતા માત્ર ને માત્ર શરીરના એટેચમેન્ટથી, ફિઝિકલ એટેચમેન્ટથી થોડુંક અલગ થવા માટે કરો છો, ડિસોસિએટ કરવા માટે કરો છો, ત્યારે આવું ચિંતન કરી શકાય. અને પ્રભુના સિદ્ધાંતો એનો વિચાર કરી શકાય, એનાથી અંદરમાં એક જ્ઞાનનો પ્રકાશ ફેલાશે. આ પ્રયોગ આપણે પણ કરી શકીએ. ધ્યાનની ઘણી બધી પરંપરાઓ આપણે પ્રેક્ટિસ પણ કરતા હોઈએ, ધ્યાન શીખતા પણ હોઈએ, પણ જ્યારે તમે તમારા બોડીને એનાથી ડિસોસિએટ થાઓ છો અને પછી તમે જે શાંત બનીને મનમાં એક શુભ વિચાર કરો છો, કોઈ પદાર્થને, કોઈ વસ્તુને, કોઈ સિદ્ધાંતને એનાલિસિસ કરો છો, એ તમારું ધ્યાન બની જાય છે. કારણ કે જૈન પરંપરાનું ધ્યાન તો એક જ સબ્જેક્ટના ઉપર તમે સ્થિર બનો. જૈન પરંપરા બહુ શરૂઆતની અંદર વિચાર રહિત ધ્યાનની વાત કરતી નથી. એટલે જૈન પરંપરાએ તો ધ્યાનની વ્યાખ્યા જે કરી છે, ધ્યાનમ તું વિષય તસ્મિન એક પ્રત્યય સંતતિ, એક જ સબ્જેક્ટના ઉપર કોન્સન્ટ્રેટ થઈને તમે એમાં વધુ ને વધુ ઊંડા ઉતરો, એટલે અનુપ્રેક્ષા તમારી. અને અનુપ્રેક્ષાને જૈન પરંપરાએ ધ્યાનનું નામ આપેલું છે. આવું આવી પ્રેક્ટિસ થોડીક આપણે કરવી જોઈએ. ક્યારેક પરમાત્માના ગુણો, પરમાત્માનો પ્રભાવ જે આપણા મનને સ્પર્શે, મનને જે આનંદથી ભરી દે, મનને પ્રસન્નતાથી ભરી દે, એવો કોઈ કંઈક વિચાર લઈને, અરે એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટથી શરૂઆત કરવાની. જરૂર નથી કે કલાકોનો કલાકો આપણે બેસી રહીએ, પણ પ્રભુના જીવનમાંથી થોડુંક તો કંઈક આપણે લઈએ, શીખીએ. અનેક ઘટનાઓ પ્રભુની સાથે બનેલી છે અને કોણ જાણે કેમ પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવનની અંદર કે નંદન ઋષિના ભવનની અંદર ભગવાને કશું સહન નથી કરવું પડ્યું. દેવલોકના ભાવમાં સહન કરવાનું હોય નહીં. આ સત્યાવીસમા ભાવની અંદર જાણે કે ડિપોઝિટ કરેલા બધા જ કર્મો એક પછી એક, કારણ કે હવે કીર્તન કરવાનું છે, કર્મો ખપાવાના તો છે જ. ના ભુક્તમ ક્ષીયતે કર્મ, ભોગવ્યા વગર કર્મોનો નાશ થતો નથી, કર્મોથી મુક્તિ મળતી નથી. અને ભગવાનની આખી છદ્મસ્થ અવસ્થા 12.5 વર્ષનો સમય આપણે વાંચીએ, ઘટનાઓ વાંચીએ, ત્યારે આપણને આમ આશ્ચર્ય થાય કે શા માટે પ્રભુ સાથે જ આવવું બને. ક્યારેક આપણા જીવનની અંદર કોઈ એવી ઘટના બની જાય, એવો ઇન્સિડન્સ બની જાય, ત્યારે આપણને વિચાર આવે છે ને, વાય ઇટ વિથ મી, મારી સાથે શા માટે? અને એમાંય એક તકલીફ આવે, બે તકલીફ આવે, અને ક્યારેક મુશ્કેલીઓ જે છે ને એ એક સાથે આવે છે, બટાલિયન લઈને આવે છે. એ વખતે આપણે વિચલિત થઈ જઈએ છીએ. ત્યારે પ્રભુને યાદ કરીએ, પ્રભુના જીવનમાં તો કેવી ઘટનાઓ, તો મારા જીવનમાં તો એકાદ ઘટના આવી કે જેનાથી હું ડિસ્ટર્બ થઈ ગયો, પણ મારે મારે મારા મનને મારે કામ ડાઉન કરવાનું છે, મારે શાંત થવાનું છે. હું શું મારા પ્રભુ પાસેથી આટલું ન શીખી શકું? માત્ર પ્રભુની સ્તુતિ કર્યા કરું, ભગવાનની વંદના કર્યા કરીએ, ભગવાનના વખાણ કર્યા કરીએ, ભગવાનની કેવી સહનશીલતા, અને એમાંથી કશું જ લઈએ નહીં આપણે, તો એ પ્રભુની ઉર્જા આપણને સ્પર્શશે કેવી રીતે? પ્રભુની એનર્જીનો અનુભવ આપણે આપણી જાતમાં કરશું કેવી રીતે? પ્રભુના જીવનના આવા પ્રસંગો વાંચીને થોડીક આપણી ટોલરન્સ કેપેસિટી વધારીએ, સહનશીલતા વધારીએ, દુઃખોને સહન કરવાની, તકલીફને સહન કરવાની. નો ડાઉટ અમેરિકાની લાઈફસ્ટાઈલ તમારી કદાચ ફિઝિકલ દુઃખો એટલા બધા નથી હોતા, ક્લાઇમેટ ચેન્જના પણ બહુ પ્રભાવો નથી પડતા. ઇન્ડિયાની અંદર તો ઋતુઓનો પણ સામનો કરવો પડે, હાલતા ચાલતા કંઈક ને કંઈક તકલીફ ફિઝિકલી પણ ફેસ કરવી પડે. ત્યાં આગળ માનસિક નાની નાની વાતને આપણે મનના ઉપર લઈ લઈએ,
અને આપણું મન જે છે એ એન્ઝાયટીથી ઘેરાઈ જાય. વિચારો કર્યા જ કરીએ કર્યા જ કરીએ અને એજમ્પશન કરીએ આ તકલીફ આવશે, આવું થઈ જશે, આવું થઈ જશે, બેચેન બેચેન થઈ જઈએ. આવું જે બને છે આપણી સાથે એને થોડું ચેક કરીએ. આપણે માનસિક દુઃખો, પ્રભુ તો આટલા બધા શારીરિક દુઃખો વચ્ચે પણ મનની પ્રસન્નતા, ચહેરા ઉપર પ્રસન્નતા, ચહેરા ઉપર એની એ જ કરુણા. ઠીક છે, આપણે એમ વિચારશું કે એ તો ભગવાનનું શરીર, એમનું સંગયન, એટલે બોડીનું સ્ટ્રક્ચર, એટલું સ્ટ્રોંગ બોડી એમનું. આપણે આપણા મનને થોડુંક સ્ટ્રોંગ બનાવ્યા અને પ્રભુના પાસેથી આ ગ્રહણ કરીએ. જ્યારે જ્યારે તમે મંદિરે દર્શન કરવા માટે જાઓ, વેરાગ્રહ દર્શન કરવા માટે જાઓ, ત્યારે પ્રભુની પાસેથી આ ગ્રહણ કરવાનું છે કે આ જ મેળવવાનું છે, આ જ લેવાનું છે પ્રભુ પાસેથી. પ્રભુ તમારી સહનશીલતા મને આપો, હું મારી સહનશીલતા વધારું. અને માનસિક સહનશીલતા, ફિઝિકલી તો એપ્લિકેશન એટલા આવતા નથી, એપ્લિકેશન આવતા નથી, તકલીફો આવતી નથી, પણ માનસિક રીતે અને મનથી જેટલા કર્મો બંધાય છે એટલા આપણે શરીરથી બાંધતા નથી, એ પણ એ વાસ્તવિકતા છે. મનને કેળવવું પડે, મનને ટ્રેન કરવું પડે. અગિયારમાં વર્ષની અંદર ભગવાનની સાથે સંગમદેવની ઘટના બની અને એ સંગમદેવની ઘટના જેના વિશે આપણે વાત કરેલી હતી, બીજી એક ઘટના પ્રભુની સાથે બને છે. પ્રભુએ 4 મહિનાના ઉપવાસ કર્યા. હવે જે નગરની અંદર હતા, વૈશાલીમાં ચાતુર્માસ હતા, પ્રભુ આવ્યા એટલે ઘણા બધા લોકો દર્શન કરવા માટે પણ જાય. એમાં એક જિનદત્ત શ્રેષ્ઠી ત્યાંના શેઠ હતા, જિનદત્ત એનું નામ. એક જમાનામાં બહુ જ સંપત્તિ પ્રોસ્પેરિટી હતી, કોઈ બી કારણસર કર્મોના ઉદયથી એ પ્રોસ્પેરિટી જતી રહી, એટલે સંપત્તિથી એ જીર્ણ થઈ ગયા સંસ્કૃતની અંદર, એટલે એનું નામ જીર્ણ શ્રેષ્ઠી, જીર્ણ શ્રેષ્ઠી આવું એકનું નામ એમનું થઈ ગયું. બાકી મૂળ નામ હતું એનું જિનદત્ત. એમને ખબર પડી કે પ્રભુ પધાર્યા છે, એટલે પ્રભુને જઈને વંદના કરે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ મારે ત્યાં ભિક્ષા લેવા માટે પધાર. એક મહિનો વીતી ગયો, પ્રભુ આવ્યા નહીં, એટલે જિંદા શેઠી લાગ્યું ભગવાને મહિનાના ઉપવાસ કર્યા હશે. રોજ જાય છે, રોજ વિનંતી કરે છે. પ્રભુ પોતાની તપશ્ચર્યાની જાણકારી કોઈને આપતા નથી અને આપણે તો એકાદ ઉપવાસ કરીએ તો આપણો ચહેરો જ બોલી દે, કહેવાની જરૂર ન પડે. ચહેરો એટલો ઉતરેલો હોય એટલે સામે ચાલીને કોઈ પૂછે કેમ ભાઈ આજે ઉપવાસ છે? હા આજે ઉપવાસ છે. પ્રભુની પ્રસન્નતા, અક્ષુણ્ણ પ્રસન્નતા, ક્યાંય કોઈ ડિસ્ટર્બન્સ નહીં. 4 મહિના અને આ જીરણ શ્રેષ્ઠી દરરોજ જે છે પ્રભુને વિનંતી કરવા જાય. પછી એને નક્કી કર્યું કે આ 4 મહિના હવે પૂરા થવા આવે છે, ચોક્કસ પ્રભુ 4 મહિનાના ઉપવાસનું પાલન તો કરશે જ. એટલે પ્રભુને વિનંતી કરીને ઘરે આવે છે અને એ તો એનામાં એટલો વિશ્વાસ છે કે પ્રભુ આવશે જ મારે ત્યાં. ઘરને શણગારે છે, શેરીને શણગારે છે, પોતાના સગા સંબંધી મિત્રો સ્વજનો બધાને એ બોલાવે છે અને પ્રભુની રાહ જુએ છે. કારણ કે વિનંતી કરીને આવ્યા છે એટલે આવતા આવતા પ્રભુ આવી જાય, બોલાવા જાઓ તો કદાચ પ્રભુ ના આવે. અને જીરણ શ્રેષ્ઠી મનમાં વિચાર કરે છે કે પ્રભુ મારે ત્યાં આવશે તો એમને આવી રીતે દાન આપીશ, આવી રીતે દાન આપીશ, મનમાં વિચાર કરે છે. અને ત્યાં આગળ દેવ દુંદુભીનો અવાજ આવ્યો, તીર્થંકર પરમાત્મા ક્યાંય પણ ભિક્ષા ગ્રહણ કરે, એ પારણું કરે પોતાની તપશ્ચર્યાનું, તો દૈવી તત્વો સક્રિય બની જાય અને એની ઘોષણા કરે અહો દાનમ અહો દાનમ. હવે બન્યું એવું કે પ્રભુ ભિક્ષા લેવા માટે નીકળ્યા,
ચાર ઉપવાસના ચાર મહિનાના ઉપવાસના કારણે રસ્તામાં એક અભિનવ શ્રેષ્ઠી નામના શ્રેષ્ઠીનું ઘર આવ્યું, શેઠનું ઘર આવ્યું. શેઠ સામે ઉભા છે, ચોકની અંદર ભગવાન પ્રવેશ કરે છે. શેઠે ભગવાનની સામે જોયું, મોડું ફેરવી લીધું, એને પોતાની નોકરાણી જે હતી એને કહ્યું કે જો આ કોઈ ભિખારી આવ્યો છે અને જે જોઈએ થોડુંક આપી દે. શેઠ ઘરમાં જતા રહ્યા, ભગવાન જઈને ઉભા રહ્યા, ભગવાને હાથ ફેરવ્યા, પેલી દાસી જે હતી સુકાયેલું કંઈક પડેલું હતું સુપડાની અંદર, આપી દીધું. પ્રભુએ પારણું કર્યું અને જે પારણું કર્યું પ્રભુએ ત્યાં આગળ આ દેવી ઘોષણા થઈ, સોનિયાની વૃષ્ટિ થઈ અને ચારે બાજુ અહોદાનમ અહોદાનમ. હવે આ સમાચાર, આ દુંદુભીનો ધ્વનિ, એનો સાઉન્ડ, એનો અવાજ જીરણ શ્રેષ્ઠીના કાને પડે છે. શેઠ તો મનમાં વિચાર કરતા હતા કે ભગવાન આવશે, એમને વરાવીશું, આખા પરિવારની સાથે હું ઉભો રહીશ, પ્રભુ થોડાક શબ્દો કહેશે, થોડોક ઉપદેશ આપશે, એને અમે ગ્રહણ કરીશું. પછી પ્રભુને વળાવવા જઈશું, કરે જોડીને ઉભા રહીશું. પ્રભુને વળાવવા માટે જઈશું. ગુજરાતી ભાષાની અંદર આપણા ઘરે કોઈ આવ્યું હોય તે મહેમાનને આપણે મૂકવા માટે જઈએ, સેન્ડ ઓફ કરવા માટે જઈએ, એને બોલાવવાની એક પરંપરા. અને ખાસ કરીને સાધુ ભગવંત આપણે ત્યાં આવે તો એ સાધુ ભગવંતની સાથે લોકો જાય. ઇન્ડિયામાં આજે પણ રિવાજ છે, આજે પણ આ પરંપરાઓ છે. મારા સાહેબને બોલાવવા માટે પણ જાય અને બોરી લે મારા સાહેબ. મારા સાહેબને જે આપણે ભિક્ષા આપીએ, જે દાન આપીએ, આહાર દાન આપીએ, એને વોઢાવવાનું કહેવામાં આવે તો એ પછી એ વળાવવા માટે જાય. જીરણસિંહ તો હજુ વિચાર કરે છે, ત્યાં એમને દેવદુંદુભી સાંભળી અને એમને એકદમ શોક લાગ્યો કે શું ભગવાને પારણું કરી લીધું, હું તો અહીંયા રાહ જોઉં છું. અને એ વખતે એમના વિચારો જે હતા, હું પ્રભુના માટે આમ કરીશ, હું પ્રભુના માટે આમ કરીશ, પ્રભુનો ઉપદેશ ગ્રહણ કરીશ, મારા જીવનને હું બદલી નાખીશ, આ વિચારોની અંદર એટલા બધા શ્રેષ્ઠી ઉપર ચડે છે. જ્યાં દેવદુંદુભીનો અવાજ સાંભળ્યો અને શોક લાગ્યો, એ જ વખતે એમને હાર્ટ એટેક જેવું આવ્યું, હૃદય એમનું બંધ પડી ગયું અને એમનું મૃત્યુ થાય છે. દેવદુંદુભી નાદ સુનંતા શ્રાવકની સીમે ઠરંતા, ભાવો જે વધતા હતા અને કદાચ શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે આ ભાવો જો એના વધતા જ રહે, વધતા જ રહે તો એ તમામ કર્મોની નિર્જરા કરી દે. પણ જે શોક લાગ્યો અને એ જ વખતે એમનું આયુષ્ય કર્મ બંધાયું, અચ્યુત દેવલોકની અંદર એ દેવ બની છે. ભગવાને કદાચ ભગવાન એમને ત્યાં આવ્યા હોત તો ભગવાન શું લે તેમની પાસેથી, થોડીક કોઈ આહારની વસ્તુ લે, પ્રભુ થોડોક ઉપદેશ આપત. પણ પ્રભુના પ્રભાવે એ જીરણ શ્રેષ્ઠીને દેવલોક આપ્યું, સ્વર્ગ આપ્યું. ભાવની તાકાત, એક્શન કર્યું જ નથી, ક્રિયા કરી જ નથી, દાન આપ્યું જ નથી, પણ આ ભાવની તાકાત. બારમા વર્ષની અંદર દીક્ષા લીધા પછીના બારમા વર્ષની અંદર કૌશામ્બી નગરીની અંદર ચંદનબાલાની ઘટના બને છે. ચંદનબાલાની ઘટના બહુ પ્રસિદ્ધ છે, બહુ પ્રખ્યાત છે. અલ્લાહાબાદથી, આજે ઇન્ડિયામાં જે અલ્લાહાબાદ છે ત્યાંથી 30 કિલોમીટર દૂર કોસમ નામનું એક ગામ આજે પણ છે, એ જૂનું કૌશામ્બી કે જ્યાં ચંદનબાલા હતા. ચંદનબાલાની ઘટના પણ બહુ જ મહત્વપૂર્ણ છે. ચંદનબાલાના આંસુને ભગવાન ફેસ કરે છે, જીરણ શ્રેષ્ઠીના આંસુને ભગવાન ફેસ કરે છે. પ્રભુના જીવનની સાથે એમના પ્રત્યે ભક્તિ રાખનારા કેટલા લોકોના આંસુ સંકળાયેલા છે. પણ એ જ ભગવાનની આંખમાં આંસુ પહેલા સંગમના માટે આવ્યા. 12 વર્ષ પૂરા થયા, 13મો વર્ષ પ્રારંભ થાય છે એમના દીક્ષાનો, એમનો છદ્મસ્થ અવસ્થાનું છેલ્લું વર્ષ હતું. હવે કેવળ જ્ઞાનની નસીક ભગવાન જઈ રહ્યા છે અને છેલ્લો ઉપસર્ગ એમને ગોવાળિયાનો
જે કાનોમાં ખીલા ટોકવાનો ઉપસર્ગ, એ જે ઘટના,
એ ઘટના બને છે.
અને એ ઘટના એ તો પ્રભુની સહનશીલતાની કેવી પરીક્ષા કરી. કાનમાં ખીલા ટોક્યા, એક્ચ્યુઅલમાં ખીલા એટલે એ કઈ લોખંડના ખીલા નથી, એક કુશ નામનું ઘાસ હોય જંગલમાં, એ બહુ જાડું હોય, બહુ થીક હોય, એટલે પેલો જે ગોવાળિયો જે હતો એના મનમાં વિચાર આવ્યો કે આ માણસ હું જે કહું છું એ સાંભળ્યું જ નથી એને, તો એના કાન હોય કે ન હોય શું ફરક પડે છે, એટલે એના કાન છે કે કાણા છે હું એને પૂરી દઉં. એટલે એને ઘાસ મળ્યું અને ઘાસ લાવીને એને ભગવાનના કાનમાં નાખી દીધું, બંને કાનની અંદર, અને 12મો ભાગ એને તોડી નાખી. આપણે ભલે ખીલા શબ્દ વાપરીએ છીએ પણ એ અણીદાર ઘાસ હતું. ભગવાને તો એ વખતે પીડા થઈ હશે, જબરદસ્ત પીડા થઈ હશે, પણ ભગવાને કોઈ વ્યક્ત ન કર્યું, અને ધીમે 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 એ ઘાસ ભગવાનના કાનની અંદર લોહી અને પરુ સાથે જે છે એ ચાલી ગયું, એકદમ સજ્જડ થઈ ગયું. અને જ્યારે એક ખરક નામનો વૈદ્ય એ પસાર થતો હોય, જેને ભગવાનના શરીરને જુએ છે, ભગવાન તો ધ્યાનસ્થ છે, ધ્યાનમાં બેઠેલા છે ભગવાન, એને લાગે છે કે આમના શરીરમાં કંઈક પીડા છે, એને શોધી કાઢે છે, અને એ કામમાં જઈને પોતાના મિત્રને વાત કરે છે, બધા મિત્રો આવે છે. હવે આ ઘાસ તો નીકળે એમ છે જ નહીં, એને કાઢવું કેવી રીતે, કારણ કે સજ્જડ જામી ગયું છે. અને જે કારણ
looks like there we have some issue with the internet on Bhadra Bauji Swami, just hang in there. Okay,
yes.
મેસેજ મળી ગયો કે આ સમય પૂરો થવા આવ્યો છે, એટલે મેં પૂરું ના કર્યું કે એને જ પૂરું કરી દીધું. તે વાંધો નહીં, આપણે થોડીક જ વાત પૂરી કરીએ. તમને સંભળાય છે મારો અવાજ? ચાલ ઈશારો કરજો, સંભળાય છે.
સંભળાય છે.
ઓકે, એટલે એ લોકો એ વૈદ્ય જે હતા, મિત્રો મળીને એમને લાગ્યું કે કોઈ પણ હિસાબે આ ભગવાનને આ પીડામાંથી મુક્ત કરવા છે, એટલે એ શું કરે છે, દોરડું લઈ આવે છે. દોરડાના એક છેડાને ભગવાનના આ કાનમાં જે ઘાસ નાખેલું હતું એનો જે છેડો હતો એની સાથે બાંધી દે છે, અને પછી એને વૃક્ષની ડાળી સાથે બાંધે છે. એવી જ રીતે આ બાજુ કરે છે, અને પછી એ ડાળીઓ જે નમાવેલી હતી એને છૂટી મૂકી દે છે. એટલે ડાળીઓના ખેંચાણથી પેલું ઘાસ જે છે એ બહાર નીકળી આવે છે. અને કથામાં એમ કહે છે, શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનથી ત્યારે ચીસ પડાઈ જાય છે. વિચાર કરો, ખીલા ઠોકતી વખતે પીડા ન થઈ એવું કે કોઈ ચીસ ના પાડી, પણ જયારે ખીલા કાઢ્યા એ વખતે પ્રભુથી ચીસ પડાઈ ગઈ. કેવી વેદના, કેવી પીડા, પણ પ્રભુ તો પોતાના ધ્યાનની અંદર, સ્વરૂપના ધ્યાનની અંદર. અને આ છેલ્લો એમનો ઉપસર્ગ, હવે તો કુદરત એ પણ પ્રભુને અનુકૂળ, લગભગ બધા જ કર્મો પ્રભુના કપી ગયા, અને પ્રભુ ધ્યાનની અંદર આગળ વધવા માટે એક સરસ જગ્યા એમને પસંદ કરી, નદીનો કિનારો પસંદ કર્યો, અને એ ખેતરની અંદર જઈને પ્રભુ ધ્યાનસ્થ ઉભા રહ્યા. સંધ્યાનો સમય ઢળી રહ્યો છે એ વખતે ચોથા પ્રહરની અંદર એ રુજુવાલુકા નામની નદી, બાજુમાં કોઈ યક્ષનું મંદિર હતું, કોઈ શ્યામક નામના ખેડૂતનો એક ખેતર હતું,
અને એમાં શાલ નામનું એક વૃક્ષ. તીર્થંકર પરમાત્મા શુક્લ ધ્યાનમાં જયારે પ્રવેશ કરે એટલે ધ્યાન જયારે કરે કોઈ વૃક્ષની નીચે કરે, એટલે દરેક તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન કોઈને કોઈ વૃક્ષની નીચે થાય. આ વૃક્ષની ઉર્જા એટલે પ્રભુ જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ એક એકેન્દ્રીય જીવ, વૃક્ષનો જીવ, એકેન્દ્રીય જીવ, વનસ્પતિ કાયનો જીવ, એનું કેટલું કોન્ટ્રીબ્યુશન હોય છે એની વાત કાલના પ્રવચનમાં આપણે થોડીક કરશું. શાલ વૃક્ષની નીચે, શાલ વૃક્ષનું બોટેનિકલ નેમ છે સોરિયા રોબુસ્ટા, અને એ વૃક્ષની નીચે ધ્યાન કરતા કરતા પ્રભુને કેવળ જ્ઞાન થાય છે. ઉપસર્ગોની આખી યાત્રા, છદ્મસ્થ અવસ્થાની આખી યાત્રા પ્રભુની, જે પર્પઝ માટે એમને આટલા બધા કષ્ટો સહન કર્યા હતા, સહજ રીતે કષ્ટો આવ્યા અને બધા સહન કર્યા, એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને પ્રભુ એ કેવળ જ્ઞાનની અંદર સૃષ્ટિના તમામ જીવોના મનોભાવોને જુએ છે, જાણે છે, અને હવે જેમનો સંકલ્પ હતો 25મા ભવનો કે મારે સૃષ્ટિના તમામ જીવોને સુખી કરવા છે, અને દીક્ષા લેતા પહેલા દેવોએ આવીને પ્રાર્થના કરેલી હતી ભયવમ તીર્થમ પ્રવર્તે, પ્રભુ તમે ધર્મ તીર્થનું પ્રવર્તન કરો, અને એમને વર્ષીદાન પણ આપ્યું એક વર્ષ સુધી. એ બધી વાતો કરવામાં આપણને સમય નહોતો, એ પણ હવે આવી. કેવળ જ્ઞાનના વખતે એટલે કેવળ જ્ઞાન થયા પછી એક નિયમ હોય કે ભગવાન થોડોક ઉપદેશ આપે. ભગવાને ઉપદેશ કોને આપે? તો ભગવાન, એ સંધ્યાનો સમય થઈ ગયો હતો, લગભગ સંધ્યા રાત્રિ થવા આવી હતી, એટલે દેવો આવ્યા ભગવાનના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા માટે. કારણ કે દેવોને અવધિ જ્ઞાનની ખબર પડી જાય, માણસોને કોઈને ખબર નહોતી, આજુબાજુ માણસો હતા નહીં, ભગવાન તો નદીના કિનારે ગામથી દૂર હતા. એટલે ભગવાને ઉપદેશ આપ્યો, દેવો ઉપદેશ સાંભળે ભગવાનનો, પણ ભગવાનના ઉપદેશને એ ગ્રહણ માનસિક રીતે કરે. કોઈ પ્રતિજ્ઞા લેવી, કોઈ વ્રત લેવું, કોઈ નિયમ લેવું દેવોના માટે શક્ય નથી હોતું. એટલે એક કન્સેપ્ટ એવો આવ્યો કે ભગવાનની દેશના નિષ્ફળ થઈ. આ નિષ્ફળ શબ્દ પાછળથી આપણે બોલીએ છીએ, પાછળથી આવ્યો શબ્દ. બેસિકલી શાસ્ત્રીય શબ્દ એના માટે છે અભાવિત પરશદા. એટલે કે ભગવાનની આગળ જે ઓડિયન્સ હતું, એ ઓડિયન્સ પરશદા એટલે ઓડિયન્સ, એ ઓડિયન્સમાંથી કોઈએ કોઈ પણ જાતના વ્રત નિયમ લીધા નહીં, બાકી ભગવાન દેશના આપે. એટલે કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ વ્રત નિયમ લે જ, કાં તો એ દીક્ષા લે, કાં એ શ્રાવક જીવનના વ્રતો લે, કાં નાનકડી પ્રતિજ્ઞા કરે, પણ આ પહેલી જ ઘટના જે છે એવી બની, એટલે એને અભાવિત પરશદા નામ આપ્યું છે પ્રભુની. ઠીક છે, રૂઢીમાં આપણે દેશના નિષ્ફળ ગઈ, પ્રભુના વચનો નિષ્ફળ ક્યાં જાય? એ દેવોએ ગ્રહણ તો કર્યા જ, એ વચનો ગ્રહણ અંદરમાં કર્યા, એના મુજબ જીવનમાં ચેન્જ ન લાવી શકે, દેવોની લિમિટેશન્સ હતી. એમાંથી પ્રભુના વચનોનો પ્રવાહ ઓછો હતો એવું ના માની શકાય, એવું બોલી પણ ન શકાય. અને ત્યાં આગળ ભગવાન રાહ જોઈ રહ્યા છે, ધર્મ તીર્થની સ્થાપના કરવી છે, પણ યોગ્ય આત્માઓ જેને જ્ઞાન આપી શકાય. અને ઇન્દ્રભૂતિ ગૌતમ વિગેરે 11 બ્રાહ્મણો ત્યાં, એમાં ખાસ કરીને પહેલા તો ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનને હરાવવા માટે, ભગવાનના ઉપર વિજય મેળવવા માટે એ આવે છે. અને કલ્પસૂત્રની સાથે સંકળાયેલો એક મોટું ચેપ્ટર, મોટું પ્રવચન, જેને આપણે ગણધરવાદના નામે ઓળખીએ છીએ, એટલે ભગવાનનો ગણધરોની સાથેનો ડાયલોગ, ગણધરો સાથેની ચર્ચા, બહુ જ મોટો સબ્જેક્ટ છે. મારે માત્ર એ ગણધરોના પ્રશ્નોનો અહીંયા નિર્દેશ કરવો છે, અને તમને નવાઈ લાગશે. આજે તમને, મને કે દુનિયાના કોઈ પણ માણસને આ જે 11 ગણધરોના પ્રશ્નો, એમાં 3 તો ભાઈ જ હતા, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ, અને બીજી વ્યક્ત, સુધર્મા વિગેરે બીજા ગણધરો, એ અગિયારે અગિયાર ગંધોરોના જે અગિયાર પ્રશ્નો બતાવવામાં આવેલા છે, આજે આપણા બધાને આ એ પ્રશ્નો ઉભા જ છે. ઇન્દ્રભૂતિ ગૌતમને ડાઉટ હતો આત્મા છે કે નહીં, વાયુભૂત અગ્નિભૂતિને ડાઉટ હતો કર્મ છે કે નહીં. આપણને પણ ક્યારેક મનમાં વિચાર આવે છે, આત્મા છે તો કેવો છે, કેમ દેખાતો નથી, કર્મો છે તો કર્મો કોને માનવા, ભલે આપણે માનીએ કર્મોથી બંધાય પણ કર્મ છે શું. વાયુભૂતિને પ્રશ્ન, આ શરીર એ જ આત્મા છે કે શરીર જુદું છે, આત્મા જુદો છે. અને આપણે પણ આપ મુએ થઈ ડૂબ ગઈ દુનિયા, શરીર તો અહીંયા બળી જ જવાનું છે, તો આત્મા સાથે બળી જાય કે આત્મા ક્યાંક જાય. વ્યક્ત ચોથા ગણધરને પંચ મહાભૂત, પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ, આ શું છે એનો પ્રશ્ન. આજે આપણા જીવનની અંદર આ પાંચે તત્વોનું કેટલું મોટું કોન્ટ્રીબ્યુશન છે, પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ. અને તે છતાં પણ એના કોન્ટ્રીબ્યુશન આપણે સ્વીકારી શકતા નથી, સમજી શકતા નથી. સુધર્મા સ્વામીનો પ્રશ્ન હતો, જીવની ગતિ એક જ કે અન્ય, આ જીવન એનું અહીંયા જ પૂરું થઈ જાય કે પછી પાછો કન્ટિન્યુ થાય એનું જીવન. મંડિત નામના બ્રાહ્મણ પંડિતને સવાલ હતો કે કર્મો જો બંધાય તો એનાથી મુક્તિ મળે કે ના મળે, કે કર્મો બંધાતા જ રહે બંધાતા જ રહે. મૌર્ય નામના સાતમા બ્રાહ્મણ પંડિતને પ્રશ્ન હતો કે દેવો હોય કે ના હોય. આજે આપણને ઘણી વખત થાય ને, દેવો છે તો દેખાતા કેમ નથી, દેવોને આપણે જોઈ શકતા કેમ નથી. આઠમા અકંપિત નામના જે બ્રાહ્મણ પંડિત હતા, એ નરકના વિશે ડાઉટ, નરક જેવું શું છે, નરક જેવું ક્યાં છે, કેવી હોય નરક. નવમા અચલ ભ્રાતા, એમને પાપ અને પુણ્ય, એટલે ઘણી વખતે આપણે પુણ્ય શું છે ને પાપ શું છે, આપણે જે કરીએ બરાબર છે આવું આપણા મનને આપણે મનાવીએ છીએ, પણ પુણ્યના પાપના વિશે આપણા મનમાં ડાઉટ તો છે. દસમા મેતાર્ય, એમને પરલો રીબર્થ, પછીનું જીવન છે કે નહીં, હોય તો કેવું હોય. અને અગિયારમા પ્રભાસ, એ તો 19 વર્ષની ઉંમર હતી ખાલી એમની, અને એ પણ પ્રભુની પાસે આવ્યા હતા પ્રશ્ન કરવા માટે. તો એમને મોક્ષના માટે સવાલ હતો કે ખરેખર મોક્ષ એટલે શું છે, અને આ સવાલ આપણને પણ છે. હવે જો હવે જુઓ, 11 પ્રશ્નો જે છે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક મનના કોક ખૂણે આ 11 પ્રશ્નો ઉભેલા છે. ભલે આપણે શ્રદ્ધાથી માનીએ છીએ કે ભાઈ પ્રભુએ કહ્યું છે, જ્ઞાની પુરુષોએ કહ્યું છે, એટલે બરાબર છે, આપણે શ્રદ્ધા રાખવાની છે, પણ પ્રશ્નો તો આપણા ઉભા જ છે. એટલે સમગ્ર માનવ જાતના જે પ્રશ્નો છે એને આ 11 ગણધરો પ્રશ્નોની અંદર મૂકીને રિપ્રેઝેન્ટ કરે છે. વિશેષાવશ્યક ભાષ્ય નામનો એક ગ્રંથ, જે જીણભદ્ર ગણી ક્ષમા શ્રમણે 6 શતાબ્દીમાં 6th સેન્ચુરીમાં લખ્યો, એની અંદર એમણે આવું વિચાર્યું કે ભગવાનની પાસે જો કોઈ બ્રાહ્મણ પંડિત આવે તો એની પાસે બ્રાહ્મિનિકલ બેકગ્રાઉન્ડ હોય, એને વેદોનું જ્ઞાન હોય, એની પાસે ઉપનિષદોનું જ્ઞાન હોય, તો એને કેવા પ્રશ્નો હોય, એના ડાઉટ કેવા હોય. આજે માને કે ડોક્ટર મેડિકલ બેકગ્રાઉન્ડનો કોઈ વ્યક્તિ છે, તેને ડાઉટ શેમાં હોય, મેડિસિનમાં હોય, એની ક્યુરિયોસિટી મેડિસિનમાં હોય. એક બિઝનેસમેન છે તો બિઝનેસની અંદર એને સવાલો હોય, બિઝનેસ આગળ કેવી રીતે વધે, બિઝનેસ સારી રીતે કેવી રીતે કરી શકાય, એટલે એના ક્વેશ્ચન જે છે બિઝનેસ રિલેટેડ હોય. તો આ બ્રાહ્મિનિકલ બેકગ્રાઉન્ડમાંથી આવનારા 11 મોટા વિદ્વાન બ્રાહ્મણો જીણભદ્ર ગણી ક્ષમા શ્રમણે બહુ સરસ રીતે એક ગોઠવ્યું એમને કે એમના પ્રશ્નો અને પ્રભુએ શું જવાબો આપ્યા હશે. અને આખું ડાયલોગના રૂપે, પ્રભુ અને ભગવાન મહાવીરના વચ્ચેના ડાયલોગના રૂપે એ ગણધરવાદ પ્રસ્થાપિત થઈ ગયો. મુખ્ય પ્રશ્ન જે હતા ગણધરોના, ગોતમ સ્વામી જયારે પ્રભુને પૂછે છે ભયવમ કિમ તત્તમ, પ્રભુ તત્વ શું છે, વોટ્સ ધ રિયાલિટી, રિયલ છે શું, એટલે પ્રભુ કહે છે ઉપનૈ વા વિગમૈ વા દુવૈ વા, વસ્તુ ઉત્પન્ન થાય છે, પદાર્થ ઉત્પન્ન થાય છે, થોડોક સમય રહે છે પછી એ નષ્ટ થઈ જાય છે. જૈન ફિલોસોફી, જૈન તત્વજ્ઞાન, એનું ફાઉન્ડેશન, એનું બેઝ આ ત્રણ વસ્તુઓ છે, આ ત્રણ કન્સેપ્ટ છે. તમે ક્યારેક ગોડ શબ્દ જે છે ને, જીઓડી ગોડ, જે ભગવાન માટે આપણે વાપરીએ છીએ, એમાં ત્રણે કન્સેપ્ટ સમાયેલા છે. જી એટલે જનરેટ, ઉત્પત્તિ, પેદા થવું, ઉપનૈવા, ઓર્ગેનાઇઝ, ધુવૈવા, રે થોડાક સમય એના માટે ઓર્ગેનાઇઝ રીતે ચાલે, અને ડી ડિસ્ટ્રોય થાય, નષ્ટ થઈ જાય. ઉત્પત્તિ સ્થિતિને લઈ ગોડ શબ્દમાં આ રિપ્રેઝેન્ટેશન છે. અને આ ફિલોસોફિકલ સિસ્ટમ માત્ર ઇન્ડિયામાં છે, ભારતની છે, જૈન કર્મની છે એવું નહીં, વિશ્વના બધા ધર્મો પાસે. હિન્દુઇઝમમાં જુઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉત્પત્તિ સ્થિતિ લઈને રિપ્રેઝેન્ટ કરે છે. હિન્દુ માન્યતા પ્રમાણે, વેદાંતિક માન્યતા પ્રમાણે બ્રહ્મા વિશ્વને ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ એને ધારણ કરે છે, સસ્ટેન કરે છે, અને મહેશ એટલે જે શંકર એને ડિસ્ટ્રોય કરે છે, પ્રલય લાવે છે. તમે ગ્રીક ફિલોસોફી લેશો તો ત્યાં આગળ જુપિટર, જૂનો અને મિનર્વા આ ત્રણ કન્સેપ્ચ્યુઅલ સત્ય છે, એને પણ ડીટી માન્યા છે. એક જનરેટ કરે છે, એક એને હોલ્ડ કરે છે, અને જૂનો એને નષ્ટ કરે છે. એટલે વર્લ્ડની બધી ફિલોસોફિકલ સિસ્ટમ, કારણ કે સત્ય જે છે એ એક જ હોય, સત્ય સમગ્રતયા બધે મૂળભૂત રૂપે તો એક જ સત્ય ફેલાયેલું હોય, એને કહેવાના પ્રકાર જુદા જુદા હોય. તે વૈદિક પરંપરાનું એક વાક્ય જે છે ને, એકમ સત વિપ્રા બહુધા વદંતી, સત્ય એક જ છે, જ્ઞાનીઓ એને જુદી જુદી રીતે પ્રસ્તુત કરે છે. બસ આ અનેકાંતવાદનું મૂળ, અનેકાંતવાદ જે છે આમાં આવી જ ગયો અનેકાંતવાદ. સત્યને તમે અનેક રીતે રજૂ કરો, એટલે આપણા જીવનની અંદર આ ત્રણ વાતો જો આપણે સમજીએ ને, ઉપનૈવા, વિગમૈવા, ધુવૈવા, ઉત્પત્તિ થાય, દુઃખ આવે, થોડોક સમય રહે, એ દુઃખ જતું રહેશે, પ્રોબ્લેમ પેદા થાય, થોડોક સમય પ્રોબ્લેમને ફેસ કરવું પડે, એમાંથી પસાર થવું પડે, એ પ્રોબ્લેમ જતું. દરેક ટનલ્સમાંથી પસાર થતા હોય તો દરેક ટનલને જે છે ક્યાંક ને ક્યાંક એનો છેડો હોય. એટલે જીવનની અંદર આવનારી તકલીફો, આવનારા દુઃખો, એમાં ત્રણ વસ્તુનો આપણે વિચાર કરીએ, એને કોરિલેટ કરી દઈએ. રિલેશન્સની અંદર પણ, રિલેશન્સમાં કોઈની સાથે કંઈક અણબનાવ થઈ ગયો થાય, આ અણબનાવ પેદા થયો છે, થોડોક વખત રહેશે પછી મટી જશે, અને સંવત્સરી પહેલા તો આપણે બધા અણ બનાવોને ભૂલી જવાના છે. આ પર્યુષણની અંદર સંવત્સરી પહેલા તો બધું જ ક્લિયર કરી દેવાનું છે, બધા જ હિસાબ કિતાબ ક્લિયર, ક્ષમાનો ભાવ, માત્ર મૈત્રીનો ભાવ. ફિલોસોફી જીવવા માટે છે, ફિલોસોફી માત્ર ડિસ્કસ કરવા માટે નથી, ફિલોસોફી માત્ર આર્ગ્યુમેન્ટ કરવા માટે નથી, ઇટ શુડ બી લીવ. ફિલોસોફી શબ્દ જે છે ને, ફિલ અને સોફિયા, ફિલ એટલે પ્રેમ અને સોફિયા એટલે નોલેજ, આ ગ્રીક વર્ડ છે. જે જ્ઞાન તમારામાં પ્રેમ જગાડે, જે જ્ઞાન તમારામાં કરુણા જગાડે, એ જ જ્ઞાન શ્રેષ્ઠ જ્ઞાન છે. અને જે જ્ઞાન આપણામાં કરુણા ન જગાડે, એ જ્ઞાન ને અજ્ઞાનમાં બહુ ફરક નથી. આજે મેં થોડો ટાઈમ તમારો વધારે લીધો છે, મને ખબર છે, એટલે તમે મનમાં વિચાર કરતા હશો, કોઈને વિચાર આવતો હશે કે આ ક્યારે પૂરું થશે, પ્રવચન ચાલુ તો થયું, ચાલ્યું. જુઓ, ઉત્પત્તિ સ્થિતિ અને લય, એનો બી લય આવશે, એ બી જે છે પૂરું થવાનું છે, અને અત્યારે હું પૂરું કરી દઉં છું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ તુક્કડમ. હવે મને ખબર નથી પ્રશ્નનો સમય છે કે નહીં, તમે જોઈ લો ત્યાંના તમારા સંજોગો, પરિસ્થિતિ એ મુજબ, કારણ કે વર્કિંગ ડે છે, દિવસ છે તમારા માટે.